नमस्कार। गया अध्याय में आपने देवी भागवतना मंगलाचरण की बात करी। देवी भागवतनु मंगलाचरण बहु पुण्यवान छे, पण आपने ए पण जाण्यु के मंगलाचरण केम करवो जोईए। आपने ए पण सांभळ्यु કે એ મંગળાચરણનું મહાત્મ્ય શું છે, પણ એની સાથે જ્ઞાનોપાર્જન કેમ કરવું જોઈએ, ભક્તિ અને વૈરાગ્યની વાત કરી, પણ એની સાથે યજ્ઞની સામે જ્ઞાન ઉપાર્જન કેમ કરવું એની પણ વાત કરી। આજના અધ્યાયમાં આપણે એક જુદા પ્રકારની વાત કરવાની છે। આજનો અધ્યાયમાં વ્યાસજી આપણને તૈયાર કરી રહ્યા છે કે જેથી આપણે પરિપક્વ બની શકીએ દેવી ભાગવતના શ્રોતા બનવા માટે। એટલે આજનો અધ્યાય અને આના પછીનો જે અધ્યાય છે એ આપણી તૈયારીનો અધ્યાય છે કે આપણે ખરેખર તૈયાર છીએ કે નહીં, આપણે ખરેખર એ દેવી ભાગવત સાંભળવાને લાયક છીએ કે નહીં એની વાત છે। સુત પુરાણી કહે છે કે ઋષિઓ, હું ધન્ય છું, અતિવ ભાગ્યવાન છું અને મહાત્માઓ વડે પાલન થયો છું કે જેઓએ વેદ વિખ્યાત મહાપુણ્યદાયક પુરાણનું શ્રવણ કરવાની મારા પાસે ઈચ્છા કરી છે। તે મહાપુરાણને સંપૂર્ણ શ્રુતિઓના અર્થ સહિત હું તમને કહી બતાવીશ અને જે રહસ્ય સર્વશાસ્ત્રોમાં અને પુરાણોમાં અત્યંત શ્રેષ્ઠ છે। યોગી પુરુષોને મુક્તિ આપવા વાળા એવા સુલલિત બ્રહ્માદિ દેવતાઓ વડે સેવાયેલા એવા અને સ્તુતિમાં પરાયણ એવા મુનિઓ જેનું નિરંતર ધ્યાન ધરી રહ્યા છે તેવા વેદશાસ્ત્ર પ્રસિદ્ધ ભગવતીના ચરણકમળને વંદન કરીને અત્યંત રસમય એવું ઉત્તમોત્તમ શ્રીમદ દેવી પુરાણનું ભક્તિ વડે કરીને વિસ્તારથી સકળ રસના નિધાનરૂપ તે શાસ્ત્રનું આજે હું તમને હે દ્વિજો શ્રવણ કરાવીશ, જેનું વેદ માર્ગમાં સદા આધ્યા પરાવિદ્યા એવું અભિધાન કરવામાં આવ્યું છે, જે સર્વજ્ઞ છે, સકળ પ્રકારના બંધનોને તોડવામાં જે નિપુણ છે, પ્રાણી માત્રના હૃદયમાં જે સ્થિત છે, જેને દુરાત્મા પુરુષો જાણી શકતા નથી, જેનો નિરંતરના ધ્યાન યોગે કરીને મુનિઓ સાક્ષાત્કાર કરે છે, તે શ્રી ભગવતી આદ્ય શક્તિ અમારા પર સદાકાળ સંતુષ્ટ રહીને અમને પ્રસન્ન થાઓ અને સિદ્ધિઓને આપવા વાળી હો। વ્યાસજીએ અહીંયા સર્વપ્રથમ જેને સ્કોપ કહીએ બાઉન્ડરી બાંધી દીધી છે કે તમે કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ લઈને કે જેથી તમારા આત્માની અંદર અપેક્ષાઓ જોડાઈ જાય, એ અપેક્ષાઓ સહજ છે આપણી અંદર। આપણને એમ થાય છે કે હું આ કરીશ તો મને આ મળશે, પેલું કોઝ એન્ડ ઇફેક્ટ, હું આ કરું અને મને આ મળે, એ જે મળવાની ઈચ્છા છે એ આપણા આત્માને દુરાત્મા તરફ લઈ જાય છે, કારણ કે બંધન છે। આત્માને આપણે બાંધી રહ્યા છીએ જુદી જુદી અપેક્ષાઓથી, એક્સપેક્ટેશન્સથી। એટલે વ્યાસજી કહે છે કે પહેલાં એ અપેક્ષાઓ કે મારે દેવી ભાગવત એટલા માટે સાંભળવો છે કે જેથી મને કંઈક મળે, એ દૂર કરવાનું છે. એટલે વ્યાસજી કહે છે કે દુરાત્મા પુરુષો આને જાણી શકતા નથી, અને નિરંતર ધ્યાન યોગ કરવાથી, માત્ર સાંભળવાથી નહીં પણ ધ્યાન યોગ કરવાથી મુનિઓ આનો સાક્ષાત્કાર કરે છે. બહુ જ ગૂઢ વાત છે. વ્યાસજી આપણને કહી રહ્યા છે કે તમારે શું કરવું પડશે જો દેવી ભાગવતનું શ્રવણ કરવું હોય તો. દેવી ભાગવતનું શ્રવણ કરવું હોય તો અપેક્ષાઓ દૂર કરવી પડશે, ધ્યાન કરવું પડશે, એનો અર્થ કે નિષ્ઠાપૂર્વક સાંભળવું પડશે. ધ્યાનનો અર્થ શું છે? ધ્યાન એટલે કોઈ પણ એક વસ્તુની તરફ આપણું સંપૂર્ણપણે આકર્ષણ, 100%. બીજું કશું વિચારવાનું જ નથી, શૂન્ય મનસ્ક થઈ જવાનું છે. અને એ પણ કર્યા પછી જો આપણી અંદર પેલી મુનિ ભાવના આવે, એ મુનિ ભાવના એટલે શું? જેની આપણે આગળ વાત કરી ચૂક્યા છે, એમ્પથી, બીજાની તરફ જોઈ શકવાની શક્તિ. અને આ બધું ભેગું થાય ત્યારે ખરેખર દેવી ભાગવતનો આપણા માટે સાક્ષાત્કાર બને. એટલે વ્યાસજી કહે છે કે આવી તૈયારી કરવી પડશે. તૈયારી નહીં હોય તો તમે પહોંચી નહીં વળો. સુતજી આગળ કહે છે, આ સત અસતરૂપ જગતને નિર્માણ કરીને જે મહાદેવી પોતાની ત્રિગુણાત્મક શક્તિથી અખિલ જગતની રક્ષા કરે છે અને કલ્પાંતમાં સંહાર કરીને તથા પ્રકારે રમણ કરે છે, એવી અખિલ વિશ્વની માતાને મન વડે કરીને પ્રણામ કરું છું. આ અખિલ વિશ્વને બ્રહ્મા સર્જે છે એ વાત પ્રસિદ્ધ છે, અને વેદવાદી પુરાણ જ્ઞાતા પુરુષો પણ આ વાતનો સ્વીકાર કરે છે. પરંતુ બ્રહ્માજીનો જન્મ શ્રી વિષ્ણુની નાભિકમળમાંથી જ થયો છે, અને તે વિષ્ણુ ભગવાનની પ્રેરણા વડે જ બ્રહ્મા આ જગતને રચે છે. પરંતુ સ્વતંત્ર થઈ રચતા નથી, અને પ્રલયકાળમાં વિષ્ણુ પણ શેષનાગની શૈયામાં શયન કરે છે, અને એમના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય છે. જે ભગવાન વિષ્ણુ પ્રલયકાળમાં શેષજીની આધારતાને પ્રાપ્ત કરે છે, એટલે કે આશ્રય લે છે, તે મુરારી એવા વિષ્ણુ કયા પ્રકારે જગતની રચનામાં સ્વતંત્ર કરનારૂપે કહી શકાય. એટલે વ્યાસજી અહીંયા એક બહુ સુંદર તર્ક રજૂ કર્યો છે. એ કહે છે કે આપણે એમ સમજીએ છીએ કે આ બ્રહ્માજી જે છે એમણે સૃષ્ટિની રચના કરી, પણ એમણે તો વિષ્ણુ ભગવાને કીધું એટલે રચના થઈ છે. બીજી તરફ વિષ્ણુ ભગવાન જ્યારે સૃષ્ટિનો નાશ થાય છે, યુનિવર્સ ઝીરો થઈ જાય છે, ત્યારે શેષનાગની શૈયામાં આશ્રય લે છે, તો પછી કેવી રીતે આ કરતા કોણ છે? આવો વ્યાસજીએ અહીંયા એક બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. આ કરતા વિશેની જાણ એ આપણે હજી પણ મેળવી રહ્યા છીએ. અત્યારે જે લેટેસ્ટ સાયન્સ છે એવું કહે છે કે એક બિગ બેંગ થયો. ફિઝિસિસ્ટ અત્યારે એટલું અગ્રી થાય છે, હજી એ કમ્પ્લીટલી અગ્રી નથી થતા, પણ એટલામાં અગ્રીમેન્ટ છે કે ભાઈ કદાચ એક બિગ બેંગ થયો. મોટાભાગના ફિઝિસિસ્ટ એવું માને છે. એક બીજી પણ આખી થિયરી છે, અને સ્ટેડી સ્ટેટ થિયરી કહે છે ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનમાં. પણ મેઇન થિયરી અત્યારે એ બિગ બેંગ થિયરી છે કે ભાઈ એક વખતે આખું યુનિવર્સ શૂન્ય હતું, પછી એકદમ જ મોટો ધડાકો થયો, અને ધડાકાથી આખું એક સેકન્ડમાં તો આમ 1 બિલિયન માઇલ્સ, 50-100 કરોડ માઇલ જેટલું મોટું, 1 માઇક્રો સેકન્ડમાં આખું એટલું મોટું યુનિવર્સ પેદા થયું, અને પછી એ વિસ્તરતું જ રહે છે, એટલે કે એટલે બિગ બેંગ કહી શકાય, કારણ કે બધું એકબીજાથી દૂર જઈ રહ્યું છે એવું સાયન્ટિસ્ટ જોઈ રહ્યા છે. હવે જો બધું એકબીજાથી દૂર જઈ રહ્યું હોય તો એનો અર્થ એવો થયો કે ક્યાંક શરૂઆત થઈ હશે, અને એ લોકોએ મેથેમેટિક્સનો ઉપયોગ કરી, ગણિતશાસ્ત્રનો, ધીમે 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 કરતા એ લોકો એ જે જગ્યા છે, એ જે સમય છે, ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે અત્યાર સુધી. એટલે એ કરતા રૂપ સાયન્સ પણ શોધી રહ્યું છે. આપણે ભાગવત પુરાણની દ્રષ્ટિથી જોવું છે, પણ આ જ પ્રશ્ન એ આજના સાયન્સને પણ સતાવી રહ્યો છે. એટલે વ્યાસજી કહે છે કે આવું બન્યું છે, એ કહે છે કે જે એકાવરણ જળસાગર રૂપ છે તે રસરૂપ છે, અને પાત્રના વિના તે રસની સ્થિતિ બની શકતી નથી, જેથી એ રસને ધારણ કરવામાં જે શક્તિરૂપા છે એવી અખિલ સંસારની જનની જે ભગવતી છે તેને હું નમસ્કાર કરું છું. તો ભગવાન શેષ શૈયામાં સૂતેલા છે, પણ એ શેષ નાગને કોણ એ રસ ઝીલી રહ્યો છે? એ જે રસ છે તે શક્તિ છે, અને તે શક્તિ તે ભગવતી છે. આવી વાત શેષ, આવી વાત, સુંદર વાત કરી છે વેદવ્યાસજીએ. એ કહે છે યોગ નિદ્રામાં બીડેલા જે નેત્ર છે, તે નેત્ર જેણે ભગવાન વિષ્ણુને કમળમાં રહેલા હોય એવા બ્રહ્માજીએ જે દેવીની સ્તુતિથી પ્રસન્ન કર્યા, તે દેવીની શરણમાં હું જાઉં છું. હે મુનિઓ, તે સગુણ નિર્ગુણ મુક્તિદાતામયી માયાનું ધ્યાન કરીને સંપૂર્ણ પુરાણની તમને કથા કહું છું, તે આ સ્થાનમાં સાંભળો. આ શ્રીમદ ભાગવત પુરાણ અત્યંત પવિત્ર છે, અને તેમાં 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે, અને સઘળા મણીને 300 અધ્યાય વ્યાસજીએ કહેલા છે. પ્રથમ સ્કંદમાં 20 અધ્યાય છે, દ્વિતીય સ્કંદમાં 12 અધ્યાય માત્ર છે, તૃતીય સ્કંદમાં 30 અધ્યાય છે, અને ચતુર્થમાં 25 અધ્યાય છે, પંચમ સ્કંદમાં 35 અને છઠ્ઠામાં 31 અને સપ્તમ સ્કંદમાં 40 અધ્યાય છે, આઠમામાં 24, નવમામાં 50, દસમામાં 13 અધ્યાય છે, 11મા સ્કંદમાં 24 અને 12મામાં 14 અધ્યાય છે. આ પ્રકારે આ મહાપુરાણમાં મહાત્માઓએ સંખ્યાનો નિર્દેશ કરેલો છે, અને સઘળી મળીને 18,000ની સંખ્યા બતાવી છે. સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતર, વંશાનુચરિત એ 5 પુરાણના લક્ષણો કયા છે? જે નિર્ગુણ સત્યનિત્ય વ્યાપક વિકૃત શિવા છે તે યોગ દ્વારા એ જાણવા યોગ્ય છે, સર્વના આધાર રૂપે છે અને તુરીયમાં સ્થિત છે. તેની સાત્વિકી, રાજસી, તામસી શક્તિ મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી એવી 3 સ્ત્રીઓ છે. એટલે આપણો જે પેલો સાત્વિક, રાજસ અને તમસ આપણી અંદર જે છે એની શક્તિઓ છે. સાત્વિક શક્તિ છે મહાલક્ષ્મી છે, રાજસી શક્તિ છે મહાસરસ્વતી છે, અને તામસી શક્તિ છે તે મહાકાલી છે. એ શક્તિત્રયના દેહ અંગીકારનું જેમાં લક્ષણ તત્વ છે, અને જે અવતાર તત્વ સૃષ્ટિના નિમિત્તે છે તેને તત્વવિશારદ પુરુષો સર્ગ કહે છે. તે શક્તિમય પરિણામરૂપ હરિબ્રહ્મા ને શિવનો પ્રાદુર્ભાવ અને પાલન ઉત્પત્તિ અને સંહારને પ્રતિસર્ગ કહેવાય છે. સોમ સૂર્યવંશી રાજાઓના ચરિત્રનું જે વંશનું કીર્તન અને હિરણ્ય કશ્યપાદી આખી ચરિત્રનું કથન છે તે વંશના મનુપુરાણનું તૃતીય લક્ષણ છે. સ્વયંભૂ આદિ મનુઓના વંશનું વર્ણન અને તેઓની કાળ સંખ્યાના કથનને મન્વંતર કહે છે. તેઓના વંશોનું અનુકથન જ વંશાનુચરિત કહેવાય છે. આ પ્રમાણે પુરાણોના પાંચ લક્ષણ છે. આપણે સાંભળ્યું સર્ગ, પ્રતિસર્ગ, પછી મનુ, મન્વંતર અને વંશાનુચરિત. આ પાંચ જે લક્ષણ છે તે પાંચ લક્ષણ પુરાણમાં ભળેલા છે. શ્રી વ્યાસજીએ 125,000 સંખ્યાનું ભારત કહ્યું છે અને તે પાંચમો વેદ સંબંધ ઇતિહાસ કહેવાય છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શૌનક કહે છે, હે સુત પુરાણી, તો તે પુરાણો કયા છે તે બધું મને વિસ્તારથી કહો. હે સર્વજ્ઞ, તે પુરાણો કેટલા છે તે સાંભળવાની અમે ઈચ્છા કરીએ છીએ. કળિયુગના કાળથી ભય પામેલા એવા અમોને અહીં નૈમિષ્યારણ્યમાં મનોમય ચક્ર આપીને બ્રહ્માજીએ વસાવ્યા છે. બ્રહ્માજીએ અમોને કહેલું કે આ ચક્રની પાછળ પાછળ ચાલ્યા આવો અને જ્યાં આ ચક્રની ધારા શરણ થઈ જાય તે દેશ પરમ પાવન કહ્યો છે. આ દેશમાં ક્યારેય પણ કળિયુગનો પ્રવેશ થતો નથી અને જ્યાં સુધી પાછો સત્યયુગ ન પ્રવર્તે ત્યાં સુધી તમે આ સ્થળે નિર્ભય થઈ સુખેથી રહો એવો હે સુતજી બ્રહ્માજીએ અમને આદેશ કહેલો છે. આ મનોમય ચક્રની વાત બહુ સુંદર છે. થયું છે એવું કે મુનિઓ અને જે ઋષિઓ છે બધા એમને ભય લાગ્યો છે કે હવે કળિયુગ આવી ગયો છે અને હવે કરવું શું, કારણ કે કળિયુગમાં તો બધાની દશા બેસવાની છે. એટલે મુનિઓ કહે છે કે બ્રહ્માજી કંઈક અમને એવી જગ્યા દેખાડો કે જ્યાં કળિયુગનો કોઈ દિવસ પ્રવેશ જ ન થાય. તો એ ક્યાં છે? તો કે મનોમય ચક્રની ધારા જ્યાં કુંઠિત થઈ જાય ત્યાં એને નૈમિષ્યારણ્ય કહ્યું છે અને ત્યાં કોઈ દિવસ કળિયુગ આવતો નથી. એટલે કે આપણને વ્યાસજી બહુ સુંદર રીતે સમજાવી રહ્યા છે, મર્મની વાત કરી છે કે ભાગવત પુરાણનું શ્રવણ કરશો જ્યાં પણ થતું હશે, દેવી ભાગવતનું શ્રવણ થતું હશે, ગીતાનું શ્રવણ થતું હશે, જ્યાં મુનિઓ બેઠા હશે, જ્યાં ગુરુઓ બેઠા હશે એ જગ્યા પર નૈમિષ્યારણ્ય બનશે. કારણ કે આપણી અંદર પેલું મનમાં બધા ચક્રો જે ચાલતા હોય છે, આખી બધી ગતિવિધિઓ અને જ્યાં ને ત્યાં ને શું કરી નાખું અને શું લઈ લઉં અને શું મેળવી લઉં એ બધું ત્યાં ઠાલું પડી જાય છે. ત્યાં એ મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય છે અને જ્યારે એ મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય ત્યાં નૈમિષ્યારણ્ય છે. એટલા માટે મુનિઓનો, ઋષિઓનો, ગુરુનો સાથ જરૂરી છે. અને આવા પ્રકારના બ્રહ્મદેવના વચનો સાંભળીને અને એ મનોમય ચક્રને ધારણ કરીને ઋષિઓ કહે છે કે અમોએ પ્રયાણ કર્યું છે અને એ ચક્ર પણ સકળ દેશને દેખવાની ઈચ્છાથી અમે ચલાવ્યું. ચલાયમાન થયા એવા એ ચક્રની ધારા આ સ્થળમાં શીર્ણ થઈ ગઈ કે જેથી આ પરમદેશ નૈમિષ્યારણ્યના નામથી સુવિખ્યાત થયો છે. હે સુતપુરાણી, આ સ્થાનમાં કળિયુગને પ્રવેશવાનો મોકો નથી, તેથી વાસ્તે અહીં અમોએ આશ્રમ બનાવ્યો છે અને અહીં એ જ કારણને લઈને કળિયુગથી ભય પામેલા મુનિ લોકો સિદ્ધ લોકોને મહાત્માઓના સમુદાય નિવાસ કરી રહ્યા છે. આ સ્થળમાં અમો પંચુ વગરના કેવળ પુરોડાશ આદિ વડે યજ્ઞો કરી રહ્યા છીએ, અને જ્યાં સુધી સત્યયુગનો સમય ન આવે ત્યાં સુધી એની રાહ જોતા અમે અહીં કાળક્ષેપ કરીએ છીએ. હે સુત, અમારા ભાગ્યયોગે આપશ્રીનો આ સ્થળમાં અમને સમાગમ થયો છે. તેટલે બ્રહ્મસંમત એવું પવિત્ર કરનારું આદ્ય પુરાણ અમને કહી સંભળાવો. હે સુત પુરાણી, અમે સઘળા સાંભળવાની ઈચ્છાવાળા છીએ અને આપ શ્રી મહાબુદ્ધિમાન વક્તા છો, તેમજ વળી આ સ્થળમાં અમે સાવધાન ચિત્તવાળા તથા વ્યાપાર વિનાના વસીએ છીએ. હે સુતજી, આપ દીર્ઘ આયુષ્યવાળા હો, તાપત્રયથી સદાકાળ આપ રહિત રહો, અને આપ અમને પવિત્ર કલ્યાણદાયક બ્રહ્મસંમત ભાગવત પુરાણ કહી સંભળાવો, જે ભાગવતમાં વિસ્તારપૂર્વક વર્ણન છે અને જે ભાગવત વિદ્યાની પ્રાપ્તિ કરવાથી વ્યાસ મુનિએ મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ કહેલું છે. શ્રીમદ્ દ્વૈપાયન મુનિ વડે જે પરમ પાવન દેવી ભાગવત કહેવાયું છે તે પરમ પુણ્યમત દેવી ભાગવતના મનોરથની કથાનું શ્રવણ કરીને હે સુતજી અમને તૃપ્તિ જ થતી નથી. સકળ ગુણોના પાત્રરૂપ પરમ પવિત્ર અખિલ ભુવનની માતાના લીલારૂપ ચરિત્રોના નાટ્યરૂપ અનેક પ્રકારના પાપ સમૂહોનું નિકંદન કરનારું કામનાઓને પૂર્ણ કરવાવાળું એવું શ્રીમદ ભાગવતના નામથી મુક્ત શ્રીમદ ભાગવત પુરાણ અમારા સમક્ષમાં પ્રગટ કરો. વાત ફરી ફરી વાર મુનિઓ કરી છે, રિક્વેસ્ટ કરે છે સુતજીને કે અમને સંભળાવો. કેમ? કારણ કે તમે પહેલાં તો અહીંયા આવ્યા છો, અહીંયા અમે યજ્ઞ કરી રહ્યા છીએ, પણ યજ્ઞોનું એ ફળ નથી કળિયુગમાં. એટલે અમે અહીંયા જે રહ્યા છીએ એ તમારી સાથે છીએ. બીજી વાત કરી રહ્યા છે કે અમે અહીંયા વ્યવસાય રહિત થઈ ગયા છીએ. માત્ર સંપૂર્ણપણે આપણી વાત થઈ હતી કે સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક લાગી જવું છે. એ કહે છે કે બસ હવે માત્ર ભગવાનમાં જ ઓતપ્રોત છીએ, દેવીમાં જ ઓતપ્રોત છીએ, અને એટલે હવે તમે તૈયાર થયા છો. વ્યાસજી આપણને આજના અધ્યાયમાં દેવી ભાગવત કે ભાગવત પુરાણ કે ગીતા કે કોઈ પણ ગ્રંથ કેવી રીતે સાંભળવો એના માટે તૈયાર કરી રહ્યા છે. બહુ સુંદર સ્તુતિ સાંભળી આપણે આગળ ભગવતીની. પછી આપણે વાત સાંભળી કે દેવી ભાગવતમાં દેવીનું મહાત્મ્ય કેમ છે, અને પછી વ્યાસજી આપણને સમજાવ્યું કે આપણે નિષ્ઠાવાન શ્રોતા કેવી રીતે બનવું. આગલા અધ્યાયમાં આપણે જે ઋષિઓએ વાત કરી છે કે ભાઈ અમને આ પુરાણો કેટલા છે, એની અંદર શું સંબંધો છે, એના વિશેની વાત કરો, એ વાત આપણે આગલા અધ્યાયમાં કરશું. આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા એ પરમાત્માને પ્રણામ કરું છું. નમસ્કાર.